તારીખ 14/3/1998 શ્રી સમયસર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 300
આત્મજ્ઞાન કરવાની વિધિ આ ગાથામાં કહી છે. આત્મજ્ઞાન એ સ્વાનુભૂતિ સ્વરૂપ છે. સ્વાનુભૂતિ એ જ્ઞાનમાં સુત જ્ઞાનમાં સ્વયંનું વેદન છે અને એ સ્વરૂપના લક્ષ્ય થાય છે. વિશેષ વાત એટલી છે કે જે જ્ઞાન અન્ય જ્ઞાન સાથે સંપર્ક કરીને આસક્ત થાય છે, ખેંચાય છે, ત્યારે એને પોતાના જ્ઞાનનો પોતાના સ્વરૂપનો પ્રગટ અનુભવ રહેતો નથી. ભ્રાંતિગતપણે એ અન્ય દ્રવ્ય ભાવને વેદે છે, અનુભવે છે, એવો મિથ્યા અનુભવ ઉત્પન્ન થાય છે. એ વાતને આવે દ્રષ્ટાંતથી સમજાવે છે કે મિથ્યા અનુભવ કેવા પ્રકારે થાય છે, પછી સમ્યક અનુભવ કેવી રીતે થાય એ પણ વિધિ સમજાવશે. ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે એ પોતાના અવલોકનથી જો સમજે તો સૂટો પ્રયોગ કેવી રીતે કરાય એ પણ સમજી શકે અને એ બધાને પોતાના અનુભવ ગોચર હોવાથી એ સમજવું શક્ય છે. જેમ અનેક તરહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યને આવે છે. વાક્ય તો બહુ લાંબું છે પણ એક દ્રષ્ટાંત આપે છે કે શાક વગેરે ભોજનની અંદર લવણ એટલે મીઠાનો ઉપયોગ થાય છે. લવણ છે એ ખારું છે પણ અનેક પ્રકારના ભોજનની અંદર એ લવણ વપરાયું છે ત્યારે એકનું ખારાપણું સ્વાદમાં નથી આવતું. જે જે ચીજ સાથે એને વાપર્યું છે એનો મિશ્ર સ્વાદ આવે છે અને મિશ્ર સ્વાદ આવે છે ત્યારે એ મિશ્ર સ્વાદ મુખ્ય થઈ જાય છે. એકલું ખારાપણું જુદું અનુભવમાં આવી શકતું નથી. આ બધાના અનુભવનો વિષય છે. નહીતર મીઠું તો એકલું ખારું જ છે, સંપૂર્ણ ખારું છે. પણ શાકને સાથે વાપર્યું હોય ત્યારે જેટલા જે જે પ્રકારના શાક હોય એની સાથે એનો તે તે પ્રકારનો મિશ્ર સ્વાદ આવે છે. એટલે મુખ્યપણે તો એ બીજી ચીજનો સ્વાદ લે છે, ખારાપણું છે ને પકડાતું નથી પણ બીજી ચીજનો સ્વાદ લે છે. એ વધારે જેની સાથે વાપર્યું હોય એ ચીજનો સ્વાદ લે છે. ચણાના લોટ સાથે વાપર્યું હોય તો એ પ્રકારનો સ્વાદ લે છે. પછી કોઈ શાકની અંદર વાપર્યું હોય તો એ પ્રકારનો સ્વાદ લે છે. કોઈ ફરસાણની અંદર વાપર્યું હોય તો એ પ્રકારનો સ્વાદ લે છે. વિભિન્ન પ્રકારના સ્વાદમાં લવણ તો સાથે જ છે, જો ન હોય તો પણ એ સ્વાદ એવી રીતે આવશે નહીં. પણ લવણને ભિન્ન ભિન્ન સ્વાદથી આસ્વાદવામાં આવે છે, એટલા ખારાપણાથી આસ્વાદવામાં આવતું નથી, એ વાત સૌને અનુભવ ગોચર છે, સૌને અનુભવથી ખ્યાલમાં આવે એવી વાત છે, એટલે દ્રષ્ટાંત એવો લીધો છે. પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, એનો સ્વાદ તો એ વખતે એકલા ખારાપણાનો સ્વાદ તો આવતો નથી. નહીં તો નમક તો ખારું જ છે, પણ એટલું ખારું છે છતાં એકલા ખારાપણાનો સ્વાદ નથી આવતો. વળી પરમાર્થથી જોવામાં આવે તો, પરમાર્થ એટલે વાસ્તવિકતાથી, વાસ્તવિકતાથી જોવામાં આવે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષારરૂપ લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષારરૂપ લવણ છે. ખારાપણામાં તો ખારાપણું જ છે, એ ખારાપણું બદલાઈને બીજું કંઈ થયું છે એવું છે નહીં. એટલું ખારું તમે લવણ મોઢામાં લ્યો કે કોઈ પદાર્થને સાથે બીજી ચીજ સાથે ભેળવીને ખાઓ, શું ખારાપણું તો ખારાપણું છે, એમાં કોઈ બીજો ચેન્જ થઈ ગયો છે, ફેરફાર થઈ ગયો છે એવું તો કાંઈ છે નહીં. વાસ્તવિકતા તો તેની તે જ છે, શું આ એક સ્પષ્ટ વિષય છે, અનુભવ ગોચર થાય એવો તેવી રીતે. હવે એ વસ્તુને જ્ઞાનમાં એપ્લાય કરવાની છે કે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે જ્ઞાન, કેવું જ્ઞાન, વિશેષ ભાવરૂપ, અનેક ભેદરૂપ, અનેક આકારરૂપ જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે. શું થઈ રહ્યું છે અજ્ઞાન દશામાં, શું થઈ રહ્યું છે એ બતાવે છે. શું કે અનુભવ તો બધાને જ્ઞાનનો છે, કેવો, અનેક આકારરૂપ, અનેક ભેદરૂપ, અનેક સ્વાદરૂપ. શું કેમ એમ થયું છે? અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રપણારૂપ લુબ્ધતાને કારણે, આસક્તિને કારણે, પહેલેથી અભિપ્રાય એક છે. મૂળમાં તો જીવનો પહેલેથી એક અભિપ્રાય હોય છે કે આ ચીજ સારી, ભરેલું શાક સારું, કેમ કે એની અંદર મીઠું મરચું મસાલો સરખી રીતે વિશેષ પ્રમાણમાં આવે છે. ભાઈ તો ભાઈ અમારે બે ત્રણ શાક રોજ બનાવવાના, પણ એક તો ભરેલું શાક ખરું જ, બાકી બીજા સીધા, પણ એક ભરેલું શાક તો બનાવવાનું છે. તો ત્રણેય શાકમાં મીઠા મીઠું નાખ્યું છે, આ શાક સારું, આ વધારે સારું, આ વધારે ખાવું, પહેલેથી એક સારાપણાનો અભિપ્રાય નક્કી કર્યો હોય છે. એવું છે, દરેકનું પાછું જુદું જુદું સ્ટાન્ડર્ડ છે, કોઈને ચડિયાતું મીઠું જોઈએ, કોઈને ઓછું મીઠું જોઈએ, શું કોઈને સપ્રમાણ મીઠું જોઈએ, દરેકનું પ્રમાણ જુદું જુદું. એનો અર્થ શું કે દરેકનો અભિપ્રાય જુદો જુદો છે, સારાપણાનો ખરાબપણાનો દરેકનો અભિપ્રાય જુદો જુદો છે, એ કલ્પના છે. જે જેમ છે તે તેમ જાણવું એ જ્ઞાનનો સ્વભાવ છે.
અન્યથા જાણવું તે જ્ઞાન નો વિભાવ છે. તો અહિયાં શું કરે છે જીવ કે અનેક જ્ઞેય ની અંદર સારાપણું અભિપ્રાય કલ્પે છે અને પછી એને સારા નરસાપણા નો રાગ દ્વેષ થયા વિના રહેતો નથી. અભિપ્રાય બદલે નહીં ત્યાં સુધી રાગ દ્વેષ ટળે નહીં. કોઈ ચીજ સારી નથી, કોઈ ચીજ ખરાબ નથી. સારી હોય તો બધાને સારી લાગે, ખરાબ હોય તો બધાને ખરાબ લાગે. કારેલાનું શાક સહેજ કડવું થાય, બીજું બધું નાખ્યું એટલે બહુ કડવું ન હોય પણ સહેજ કડવું થાય. પણ ઉનાળામાં રસ પૂરી સાથે, કેરીના રસ પૂરી સાથે એ શાકો વધારે ભળે છે આપણે ત્યાં. ગળ્યા રસ સાથે ખાળા રસનો મેળ કરીને ખાય છે. છે તો કલ્પના કે આની સાથે આ જ ભળે. અમારા ગુજરાતી લોકોમાં એ વધારે છે. કયા દાળ શાક સાથે કયું કઠોળ ભળે, કયા દાળ કયા ભોજન કયા મીઠાઈ સાથે કયું શાક હોવું જોઈએ, શું ગમે ત્યારે ગમે તેમ નથી વાપરતા આપણે. એનું આપણે એક સંયોજન હોય છે જુદી જુદા આઈટમોનું, જુદી જુદી રીતે આની સાથે આ જ કરાય, આની સાથે આ જ કરાય. ઘડીની સાથે છૂટી દાળ કરવી જોઈએ, એટલી ઘડી ન ચાલે, શું એ શું બતાવે છે કે અમુક આપણે સારા નશાપણાની કલ્પના પહેલેથી કરેલી છે અને એ અભિપ્રાય આપણો બંધાયેલો હોય છે. પ્રી કોન્સેપ્ટ છે, પ્રી કોન્સેપ્ટ પણ છે અને મિસકોન્સેપ્ટ પણ છે. કેમ કે ખરેખર સારું નરસું નથી. આપણે ત્યાં જમવામાં ફરસાણની અંદર ચેવડોનું આપે આપે ને. તમારા એમપીમાં જાઓ તો તમે ખીર ને પૂરી બનાવી એની ફેર ફરસાણમાં ચેવડો આપે, અથવા ચણાની દાળ આપે તળેલી, મગની દાળ તળેલી આપે, કેવી રીતે જે આપણે હોઈએ જ નહીં. એનો કોન્સેપ્ટ છે. ત્યારે ખાણીપીણીનો એ કોન્સેપ્ટ છે, આપણી ખાણીપીણીનો આ કોન્સેપ્ટ છે, બીજું કાંઈ નથી. કોઈ વસ્તુ સારી ખરાબ નથી, કોઈ વસ્તુ સારી ખરાબ છે જ નહીં. એવી રીતે આસક્તપણાને લીધે જીવને યથાર્થપણે એનું જ્ઞાન પરિણમતું નથી. એને જે જ્ઞાનનો સ્વાદ આવવો જોઈએ એ સ્વાદ નથી આવતો. સામીજી જ સારી દર્શી છે એમ જ એને લાગે છે. ખરેખર તો તે પ્રકારનો રાગદ્વેષનો એ સ્વાદ લે છે. એની પર્યાયમાં તો રાગદ્વેષ છે, એની પર્યાયમાં સામી ચીજ નથી. ખાવાની ચીજ કોઈ આત્માની પર્યાયમાં આવતી નથી. આત્માની પર્યાયમાં એનું પ્રતિબિંબ જ આવે છે, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ આવે છે. અભિપ્રાય ખોટો હોવાને લીધે જીવ રાગ અથવા દ્વેષને ઉત્પન્ન કરે છે. આટલું થાય છે. ફળ સ્વરૂપે રિઝલ્ટ એનું શું આવે છે? આકુળતા આવે છે. આસક્તપણામાં મજા આવતી હોય ત્યારે પણ આકુળતા છે અને ન સારું લાગતું હોય ત્યારે વધુ આકુળતા છે. સારું લાગતું હોય ત્યારે થોડી આકુળતા છે. આકુળતા તો કઈ નથી લાગતી, ઉલટાનું મજા આવે છે. મજા આવે તો મજા વધારતો જાણે કોણ તન ના પડે છે. તને જે ચીજ સારી લાગી ખાધે રાખતો, નહીં ખાઈ શકે. આકુળતા ની ડિગ્રી વધશે, જેમ જેમ ખાતો જશે એમ મજા નહીં વધે, એની મજા ઘટતી જશે. પહેલા લાડવાના બટકે જે મજા આવી એ પાંચમે નહીં આવે, એ પંદરમામાં નહીં આવે, ને પચીસમામાં તો મૂકી દેવાનો. કેમ કે એમાં વાસ્તવિકતા છે જ નહીં, મજા એવી વાસ્તવિકતા નથી, કલ્પના છે, કલ્પના છે. ત્યારે એ કહે છે કે તમે જ્ઞાન નો યથાર્થ જેમ છે એમ ઉપયોગ કરો, એમ કરવાથી જ્ઞાન છૂટું પડશે. જ્ઞાન ને ભેળવું નહીં, સામીજી સાથે મિશ્રપણું કરવાથી, આસક્તિ થી મિશ્રપણું કરવાથી જ્ઞાન નો જુદો નિરાકુળ જે સ્વભાવ છે એવો સ્વાદ નહીં આવે. જ્ઞાન નો સ્વભાવ નિરાકુળ પણ છે. આસક્ત થવું અને રાગ કે દ્વેષરૂપ પરિણામો એમાં આકુળતા છે અને એની પાછળ કલ્પના રહેલી છે. ખોટો અભિપ્રાય ઊભો છે. આ રીતે અજ્ઞાન દશામાં જીવ દુઃખી થાય છે. ભિન્ન જ્ઞાનને અનુભવમાં નહીં લેતો હોવાથી જ્ઞાનને એટલું જ્ઞાન છે એ સ્વચ્છ છે ને શુદ્ધ છે. એટલું જ્ઞાન છે એ સ્વચ્છ છે ને શુદ્ધ છે. ખરેખર જ્ઞાનમાં કઈ ભણવું નથી, ભણી શકતું પણ નથી, પણ જે પ્રતિબિંબ પડે છે અને એક આકારે જે જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાનના સ્વરૂપને નહીં જાણનારો, જ્ઞાનના શુદ્ધ સ્વરૂપને નહીં જાણનારો ભ્રમિત થાય છે. અને એ ભ્રમણા બહુ જબરદસ્ત કામ કરે છે. આ જીવને 14 બ્રહ્માંડમાં 4 ગતિમાં પરિભ્રમણ કરાવે છે. એટલું બધું એનું પાછું બહુ ખરાબ ફળ આવે છે. જીવ દુઃખી 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 બહુ દુઃખી થઈ જાય છે. સામાન્ય વાતમાં તો ઠીક છે, ચાલો જમતી વખતે આપણે પ્રયોગ કરીએ, બહુ આસક્તિમાં ન રહીએ, ભિન્ન જ્ઞાનને જાણવાનો પ્રયોગ કરીએ, પણ એ પ્રયોગ તો આગળ નહીં ભૂમિકામાં પસાર થઈ અમે થવાનો નથી. એ વાત અધ્યાર છે. પણ શરીરની વેદના તીવ્ર હોય ત્યારે જ્ઞાનમાં વેદના નથી, જ્ઞાનમાં વેદનાનું પ્રતિબિંબ છે માત્ર, એ પ્રયોગ કરવો. વેદનામાં ઘૂસી ગયેલા જીવને એટલો અઘરો છે, વેદનામાં ઘૂસી જાય છે, તીવ્ર વેદના આવે છે, સહ્ય દુખાવો હોય છે. જ્યારે જ્ઞાનમાં બિલકુલ વેદનાની સત્તા જ નથી, અસ્તિત્વ જ નથી, જ્ઞાનમાં કેવળ માત્ર જ્ઞાનનું જ અસ્તિત્વ છે, એ વેદનાથી ભિન્ન પડે, એ વાત કેટલું કપરું, કેટલો અઘરો ને કપરો લાગે છે, પણ થઈ શકે એવો છે, થઈ શકે એવો છે. પ્રેક્ટિસ જોઈએ, માત્ર પ્રેક્ટિસ નહીં, એને દરેક ઉદયમાં જો એ પ્રેક્ટિસ કરતો હોય ભિન્ન પડવાની ભેદ જ્ઞાનની, તો એ વેદના વખતે ભિન્ન પડી શકશે, નહીંતર વેદના વખતે ભિન્ન નહીં પડી શકે. જુદા જુદા દુઃખનો કલ્પિત ઉપાય જે જુદો જુદો કરે છે લોકો, એ ઘરમાં માણસ મરી જાય તો એની પત્ની એમ વિચારે કે કાંઈ નહીં, તો આપણું ચાલ્યું નહીં, છોકરો જ છે ને કાલ ભાર મોટો થઈ જશે, ઠીક છે ભાઈ તું બી આ ગયા તો બી આ ગયા, પણ આપણે કંઈ પૈસા છે ને બીજા તો બીજી રીતે તો દુઃખી નથી. કાંઈ ને કાંઈ ઓલ્ટરનેટ આલંબન લઈ અને માણસ દુઃખ અનુભવ કરી શકે. એક વેદનાનો પ્રસંગ એવો છે કે એમાં કોઈ ઓલ્ટરનેટ નથી, પેનકિલર પણ ફેલ જાય એવી વેદના હોય છે, તીવ્ર વેદના હોય તો પેનકિલર કામ નથી કરતા, કરે આ ડાક્ટર સાહેબ છે, હિરાલજીનો હાથ કપાયો ત્યારે એમને તો પેઇન કિલરના તીવ્રમાં તીવ્ર ઇન્જેક્શન લેતા હતા, અને એવું ઇન્જેક્શન આપે ને કે ઊંઘ જ આવી જાય, સૂઈ જાય માણસ, એમ હોય અડાડે ભેગો આઉટ થઈ જાય, એટલા પાવરફુલ ઇન્જેક્શન હોય છે. એ સામાન્ય માણસને તો એને સોય અડે એ ભેગું જ એને ચડી જાય. આપણે તો ઉપરા ઉપર દેતા હતા, બિલકુલ ઊંઘ નહોતી આવતી. પેઇન કિલર અપટુ સર્ટન એક્સટેન્ટ કામ કરે છે. એ ડિગ્રી બહારની વેદના ગઈ, એ મર્યાદા બહારની વેદના ગઈ, એનો કોઈ ઓલ્ટરનેટિવ ખરો? જીવને બિલકુલ વેદના ભોગવવી નથી, પણ ભોગવે જ છૂટકો છે, એનો કોઈ બીજો ઉપાય નથી. ઉપયોગને એને ખસેડવો હોય તો ત્યાંથી ખસેડી ન શકે. બને છે કે નથી બનતું? ત્યારે વિચારવાન પુરુષોએ, જ્ઞાની પુરુષોએ એનો પણ ઉપાય જોઈતો. જગતમાં જેનો કોઈ ઉપાય નથી, એનો કોઈ ઉપાય ખરો? જેનો કોઈ ઉપાય નથી એનો ઉપાય જ્ઞાની પુરુષોએ, તો એ ઉપાયની કિંમત કેટલી હોય કીધું નથી. એક માણસ કરોડો અબજોપતિ છે, પણ વેદનામાં પડ્યો હોય તો એને દુઃખ ભોગવા સિવાય શું? પેઇનકિલર કામ ન કરતા શું થાય તો? અને એને કોઈ જ્ઞાની એને જ્ઞાન દશામાં લઈ જાય તો એની કિંમત કેટલી? એને કોઈ કિંમત કરવા માટે કોઈ વસ્તુની સરખામણી થઈ શકે એવું નથી. એવો આ ઉપાય છે. આ જે વિધિનો પ્રયોગ છે એ એવો અસામાન્ય અને અમૂલ્ય પ્રયોગ છે, જેની કિંમત ન થઈ શકે એવો પ્રયોગ છે. હવે એ શું કહે છે કે પહેલા તો જ્ઞેય લુબ્ધતા છોડવી જોઈએ. અહીંથી નીકળે છે શું પરમાર્થ? શું નીકળે છે? કે જ્ઞેય લુબ્ધતાને કારણે જ્ઞાન મિશ્ર રૂપે સ્વાદમાં આવે છે, અનુભવમાં આવે છે. સ્વાદમાં આવે એટલે અનુભવમાં આવે. તો પહેલા તો જ્ઞેય લુબ્ધતા છોડવી જોઈએ. નિર્લુબ્ધતા એટલે જ્ઞેયમાં આસક્તિ, જ્ઞેયમાં રસ, ખોટા અભિપ્રાયને કારણે એ રસ નિરસ ન થાય ત્યાં સુધી કોઈ રીતે આ માર્ગમાં ચડાય એવું નથી. વેદના તીવ્ર હતી. હા, હાથ કપાઈ જાય ત્યારે કઈ થોડી વેદના હોય, આખો હાથ જ કટકો થઈ જાય તો કઈ થોડી વેદના હોય. પણ એ અમુક ડિગ્રી બહાર જાવ એટલે એને કોઈ ઇન્જેક્શનની અસર ન થાય. એ વેદના જેવી ભોગવવી જ પડે, બીજો ઉપાય નહીં. આ તો મનુષ્ય ગતિનું દુઃખ લીધું છે. તિરેજ ગતિના અને નરક ગતિના દુઃખો એ તો ગજબના દુઃખો છે. હવે જો અહીંયા સમજે અને આ પરમાર્થના માર્ગે ચડે તો હંમેશને માટે નિવેડો આવી જાય, સાદી અનંતકાળ સુખી થવાનો વારો આવે. અને નહીંતર એ બધા દુઃખ, અકથ્ય દુઃખો, કહી ન શકાય એવા દુઃખોની પરંપરા ઊભી છે આ જીવ માટે, એ વાત વિસ્મરણ કરવા જેવી નથી. વેદના ચિંતના પરિભ્રમણને નહીં આવવાનું કારણ એ વાત વિસ્મરણ થઈ જાય છે, બીજું કાંઈ નથી. વાત વિચારી હોવા છતાં, વાત સમજી હોવા છતાં એનું વિસ્મરણ થઈ જાય છે. અને બીજા ઉદયમાં સાવધાની જીવ કરી લે છે, આસક્ત છે જ્ઞેયોમાં. બધા ઉદય, બીજા બધા ઉદય જ્ઞેયો જ છે, એમાં જીવ આસક્ત છે. એટલો લુબ્ધ છે કે આવી મોટી વાતનું વિસ્મરણ કરી જાય છે. નહીતર મોટી ઉપાધિ છે આ, કઈ નાની સુની ઉપાધિ નથી. અને મોટી ઉપાધિમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે હંમેશા હંમેશા. જ્યારે કોઈ મોટી ઉપાધિ આવે ત્યારે મોટી ઉપાધિમાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. પણ અહીંયા ઉલટું શું થયું વિચિત્ર, કે મોટી ઉપાધિ છૂટીને નાની ઉપાધિમાં ઘૂસી ગયો. લાગી જ નથી, પણ સમજવામાં તો હા પાડે છે, સમજવામાં વિચારમાં આવે છે. રાજેન્દ્રભાઈ કહે છે હું તો બીજાને સમજાવી દઉં છું, સમજું છું એમ નહીં, જેવું આપ સમજાવો છો એવું જ હું સમજાવી દઉં છું. હે, પણ હું ફિલિંગ સ્ટેજમાં આવતો નથી. એક દોઢ વર્ષથી બહુ કહે છે કે મને આ ફિલિંગ સ્ટેજમાં લાવી ગયો, હું આ ફિલિંગ સ્ટેજમાં આવી શકતો નથી, હું આ ફિલિંગ સ્ટેજમાં આવી શકતો નથી. સમજું છું બરાબર, વાંચન કરું છું ત્યારે સમજાવું છું પણ બરાબર, પણ હું પોતે જ ફિલિંગ સ્ટેજમાં આવતો નથી. એટલે એક સમજવું એક વાત છે, એને એનું ફીલ થવું એ બીજી વાત છે. ફીલ થવા માટે પોતાની જાતને ઇન્વોલ્વ કરવી પડે છે, નહીંતર તો પરલક્ષી જ્ઞાનમાં અંગ પૂર્વનું જ્ઞાન થઈ જાય, એથી શું ફાયદો, કાંઈ ફાયદો નથી, નુકસાન થવાના ચાન્સ ઘણા છે. એટલે અહીંયા તો પ્રેક્ટિકલ સાઈડ છે, આ જે વિધિનો વિષય છે એ એકદમ પ્રયોગાત્મક છે. એટલે અમૃત આ પ્રયોગને દેખાડે છે કે જો તારા મિસકોન્સેપ્ટથી તને સારું નરસું લાગીને આસક્તિ થાય છે ત્યારે તારું જ્ઞાન શુદ્ધ અને ભિન્ન રહેતું હોવા છતાં પણ તને તેનો અનુભવ થતો નથી, તને ઉલટો જ અનુભવ થાય છે કે હું જાણે ભળી ગયો, એમાં હું વેદનામાં ભળી ગયો. જ્ઞાને વેદનાને જાણી છે શરીરની પીડાને, પણ એ શરીરની પીડાનો જ્ઞાનમાં પ્રવેશ એક અંશે પણ નથી. તેમ જ્ઞાનનો પ્રવેશ એ શરીરની વેદનાની પીડાની પર્યાયમાં એક અંશે પણ નથી. જ્ઞાન હંમેશા શુદ્ધ જ રહ્યું છે અને શુદ્ધ રહેવાનો એનો સ્વભાવ છે. પણ એ કયું જ્ઞાન? જ્ઞાન સામાન્ય. કયું જ્ઞાન? કે જ્ઞાન સામાન્ય. વિશેષ જ્ઞાન તો એકત્વ પામે છે ભાવથી, દ્રવ્ય ન થઈ શકે, ભાવથી એકત્વ પામે છે. કોઈ જ્ઞેય સાથે જ્ઞાન ફિઝિકલી ભળી ન શકે, પણ ભાવમાં ભ્રાંતિ થાય, જ્ઞાનમાં ભ્રાંતિ થાય તો એકમેક પણ વેદનામાં અનુભવ કરે, મને થાય છે પીડા, મને થાય છે અને મને પીડા સહન થતી નથી, મને પીડા થઈ મને સહન થતી નથી. વાસ્તવિકતા સાવ જુદી છે. આ જીવે અનંત વાર અનંતી વેદના વેદી એવી મિથ્યા ભાવે. જો જ્ઞાનમાં એનો પ્રવેશ થયો હોય તો કાંઈક તો રહી જવું જોઈએ ને, છે કાંઈ અત્યારે આપણને અનંત વાર નરકમાં જઈએ કાંઈ છે? એનો અર્થ એનો ઊંડો ઘા નથી. તમે શરીરમાં ઊંડો ઘા હોય તો છિન્ન રહી જાય, માતાના છિન્ન રહી જાય. એનો ઘા ઊંડો હોય એ રૂજાઈ જાય, મટી જાય, પણ એનું છિન્ન રહી જાય, એ જાય નહીં. નાનપણમાં શીતળા કાઢ્યા છે, એનો ડાઘો વૃદ્ધાવસ્થામાં દેખાય કે ન દેખાય? કે દેખાય, ઘા ઊંડો. તીવ્રમાં તીવ્ર વેદના, નરકની વેદનાનો ઘા એટલો ઊંડો નથી. એમાં શું છે કે ખરેખર જ્ઞાન હેડ્યું જ નથી વેદનાને, એ વખતે ભ્રાંતિ થઈ છે. નથી જ્ઞાન છે એમાં વેદના ભળી જ નથી. આપણને તીવ્રમાં તીવ્ર વેદના હોય તો જ્ઞાનમાં નથી ભળી, જ્ઞાને જાણી છે. અને મિસકોન્સેપ્ટ એટલો છે કે મને થાય છે, જ્ઞાની નરકમાં પણ સુખી છે એમ સુખાસ કઈ અપેક્ષા એ કહેવાય છે. શ્રેણીક મહારાજા છે, આદિનાથ ભગવાન થવાના છે, આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. એ ત્યાંય સુખી છે કેવી રીતે? કે વેદના તો ત્યાં એમને છે, ત્યાં એમને શરીરના રોગ ઘણા છે, મારપીટ પણ હોય છે, બધું હોય છે ત્યાં, પણ મને થાય છે એ નથી ત્યાં. મને થાય છે એવી રીતે પોતા ઉપર જ્ઞાનમાં એનો પ્રવેશ કરવા દેતા નથી. બાહ્ય પરિસ્થિતિનો જ્ઞાનમાં આત્મામાં એ પ્રવેશ કરવા દેતા નથી. પુરુષાર્થથી ભિન્ન રહીએ છે અને ત્યાં પણ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બાંધે છે. તીર્થંકર તો પછી થવાના છે, મનુષ્ય થશે ત્યારે, તો ઉદય આવવાનો છે, પણ એ નરકમાં બાંધે છે. બોલો, કેટલી સ્વતંત્રતા છે જીવને પરિણામ કરવા માટે, કેટલી સ્વતંત્રતા છે. તીર્થંકરના સમૂહ શરણમાં નરકમાં જવાના પરિણામ પણ કરે દે, અને નરકમાં તીર્થંકર થવાના પરિણામ કરે દે. બે વિભાવ છે અને બે વિભાવમાં આટલી તાકાત છે તો સ્વભાવ તારો સ્વભાવ ભિન્ન રહેવાનો, શુદ્ધ રહેવાનો તારો સ્વભાવ છે. અને અવલોકનના સ્ટેજમાં એ સ્પષ્ટ ખબર પડે છે. સ્વરૂપ નિર્ણય આ એક જ પ્રયોગથી થાય છે. સ્વરૂપનું ભાવભાષણ આ એક જ પ્રયોગથી થાય છે કે અવલોકનમાં જીવ સતત અવલોકન કરે છે ત્યારે એ જ્ઞાન પોતાના અવલોકનમાં, નિજાવલોકનમાં એક સ્ટેજમાં આવે છે. પહેલાં તો દોષોનું અવલોકન થાય છે, પરિણામોનું ભિન્ન ભિન્ન પ્રકારનું ભિન્ન ભિન્ન પડખાથી અવલોકન થાય છે, એની પાછળના અભિપ્રાયોનું અવલોકન થાય છે, એમ અનેક પડખાથી ઊંડો ઉતરતો 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 એ અવલોકન એકદમ બારીક ને સૂક્ષ્મ થાય છે, બહુ માઇન્યોટ ઓબ્ઝર્વેશનમાં આવે ત્યારે જ્ઞાન પોતાના અવલોકનમાં આવે છે. નિજાવલોકનમાં આવતા એને એમ સમજાય છે કે હું આ જ્ઞાન તો ભળતું જ નથી ને, ક્યાંય જ્ઞાન સતતપણે જાણવા સિવાય કાંઈ કરતું જ નથી ને, આ તો ભણતું નથી. જો ભર્યું હોત તો નરકની વેદનાનો અત્યારે કાંઈક પણ તો એનો અંશ હોત ને અનુભવમાં, પણ કાંઈ થયું જ નથી ને. જાણે જાણે નરકમાં ગયો છે જ કોણ? અને સાચી વાત છે કે જ્ઞાન નરકમાં ગયું જ નથી, આત્મા ગયો જ નથી. આત્મા એમ જ છે, પણ યથાસ્થિત સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી અને અનુભવ નહીં હોવાથી ભ્રાંતિગત રીતે કલ્પિત રીતે જીવ ચાલે છે. એ પોતાનું જ્ઞાન શુદ્ધ જ રહ્યું છે એમ અવલોકનથી જ્યારે સમજાય છે ત્યારે પોતાની અનંતી શુદ્ધતા સમજાય છે. કેટલી? કેમ કે અનંતકાળથી એવું જ રહ્યું માટે અનંતી શુદ્ધતા સમજાને. તો એ શુદ્ધ રહેવાનું એનું સામર્થ્ય અનંતું છે, બેહદ છે, એ જ્યારે સમજાય છે ત્યારે શુદ્ધ જ્ઞાન એટલે શુદ્ધ આત્મા સમજાવવા ત્યાં. શુદ્ધ જ્ઞાન સમજાયું એટલે શુદ્ધ આત્મા સમજાયું. કોના આધારે? વર્તમાન ચાલતા જ્ઞાનના આધારે. વર્તમાન ચાલતું જ્ઞાન તો ભળે છે એમ કે છે મિથ્યાત્વ અવસ્થામાં, તો કે જ્ઞાન વિશેષ ભળે છે, જ્ઞાન સામાન્ય નહીં. એ જ્ઞાન સામાન્ય લક્ષણથી આખો આત્મા ભાવ ભાષણમાં આવે છે. અને જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન, એ જ્ઞાન સામાન્યમાં છે, જ્ઞાન વિશેષમાં નથી. જો એ વેદનથી ગ્રહણ થાય એટલે કે જ્ઞાન વિશેષ એના ઉપર આવી જાય, જ્ઞાન સામાન્ય ઉપર આવી જાય વળીને, ત્યારે જ્ઞાનની દિશા બદલાય છે. અને એક અંશે જ્ઞાનની દિશા બદલાય જ્યારે ભાવભાષણ થાય પૂરેપૂરી બદલાય ત્યારે સ્વ સંવેદન રૂપ શુદ્ધ ઉપયોગ આત્મજ્ઞાન નો આત્મ સાક્ષાત્કાર થાય. જે ભાવભાષણ છે એ સ્વવિકલ્પ દશામાં છે, અનુભવ છે નિર્વિકલ્પ દશામાં છે. એટલે ભાવભાષણ ના કાળે રાગ તે હું એવો જે અનાદિનો અનુભવ છે ત્યાંથી સહેજ ખસે છે. ચાલતું જે જ્ઞાન સામાન્ય છે એમાં હું પણ અવલોકન થી આવે છે અને છે પણ અહીંયા અસ્તિત્વ પોતાનું, અહીંયા અસ્તિત્વ પોતાનું છે. મિસકોન્સેપ્ટ થી ભ્રાંતિ થી રાગમાં અસ્તિત્વ માન્યું હતું. એ રાગ ચાલી ગયો પણ પોતે ચાલી નથી જતો. રાગનો નાશ થતા પોતાનો નાશ નથી થતો, એ બતાવે છે કે ત્યાં હું પણ કર્યું છે ખોટું છે. જ્યારે જ્ઞાન સતત અનુભવમાં આવે છે, જ્ઞાન સતત અનુભવમાં આવે છે અને ત્યાં અસ્તિત્વ છે, એ અસ્તિત્વ ગ્રહણ થાય છે ત્યારે જ્ઞાનના આધારે થાય છે, જ્ઞાન લક્ષણના આધારે થાય છે. એ વખતે વિકલ્પ હોવા છતાં પણ એ વિકલ્પ ત્યાં એક બાજુ રહી જાય છે, ગૌણ થઈ જાય છે, એનો આધાર કોઈ અંશે છૂટી જાય છે અને જ્ઞાનનો આધાર આવે છે. એટલે ત્યાં અનુભવાંશે પ્રતીતિ આવે છે. બીજું સંકેત 751 પત્રમાં પરમાર્થને અનુભવાંશે પ્રતીતિ, એ રીતે ત્યાં આંશિક વાત છે અને શુદ્ધોપયોગમાં પૂરેપૂરો રાગનો, બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ અને ઉપયોગ પૂરેપૂરો અંતર્મુખ વળી પ્રદેશે પ્રદેશેથી પોતાના જ્ઞાનના સ્વસંવેદનનો અને આનંદનો અનુભવ કરે છે એને આત્મ સાક્ષાત્કાર કહ્યો. વિચાર દશામાં છે, નિર્ણય છે, વિચાર દશાનો ભૂમિકાનો વિષય છે. પણ વિકલ્પ તે હું અહીંયાથી થોડો ખસ્યો છે, સંપૂર્ણ નથી ખસ્યો, થોડો ખસ્યો છે અને જ્ઞાનના આધારે સ્વભાવને ગ્રહણ કર્યો છે. જ્ઞાનના આધારે સ્વરૂપને, સ્વભાવને, સ્વભાવ છે પરમ તત્વ છે એને ગ્રહણ કરી લીધું. આવો હું, આ હું, આવો હું, એવું નિર્ણય કર્યો એટલે એનું લક્ષ બંધાઈ ગયું. લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય છે, બધો વિસ્તાર આ લક્ષ સુધી પહોંચવા માટે છે. પણ ગૌણ હોય એટલે વાંધો નથી, વિકલ્પ હોય એટલે વિકલ્પનું વેદન તો હોય જ, એકત્વ બુદ્ધિ હજી મટી નથી. પણ ગૌણ છે એટલે બહુ મોટી વાત છે, મુખ્ય ગૌણની વાત બહુ મોટી છે. શું, કેવી રીતે બહુ મોટી છે કે અત્યારે આપણે આ વિષય તત્વનો સમજીએ છીએ, આત્મજ્ઞાનનો વિષય એજન્ડા ઉપર છે આપણી સામે. સમયસારની 15મી ગાથામાં આત્મજ્ઞાન કેવી રીતે થાય, ભવભ્રમણ કેવી રીતે મોટે અને સિદ્ધપદનો રિઝર્વેશન થવાનું, અહીંયા ટિકિટ ફાટે છે, રિઝર્વેશન ટિકિટ મળે છે, દુરુપયોગ થયો એટલે રિઝર્વેશન ટિકિટ હાથમાં આવી, શું એવી મોટી વાત હોવા છતાં પણ ગૌણ થઈ જાય છે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. મુખ્ય ગૌણની વાત કેટલી મોટી છે, એ વાત તો એજન્ડા ઉપર છે છતાં અનુભવ કા નહીં, એ સમજવા છતાં, ઉપયોગ દેવા છતાં, ઉપયોગથી સમજવા છતાં ગૌણ થઈ જાય છે. મુખ્ય ગૌણનો જે પ્રકાર છે એના ઉપર તો આખો સિદ્ધિ અસિદ્ધિનો દોર છે. કોઈ જીવ સિદ્ધ દશાને પામે, સિદ્ધિને પામે એનો દોર મુખ્યતા ઉપર છે એ લાઈનમાં. અને ન પામે એનું દોર પણ બીજી મુખ્યતા ઉપર છે. મુખ્ય કોણ ઉપર તો આખા શાસ્ત્રોનો વિસ્તાર છે. તો થાય એમાં શું છે, જુદા જુદા સ્ટેજે જુદી જુદી જે વાતો છે એમાંથી પ્રયોજન પકડવું એ જીવને હંમેશા મુશ્કેલ પડ્યું છે. અને એ મુશ્કેલી ટાળવા માટે સત્સંગને જ્ઞાનીએ બોલ્યો છે કે તું સત્સંગ મારે દે, તું સત્સંગ કરજે. કેમ કે પોતાને ખબર નથી પોતે ક્યાં કઈ ભૂમિકામાં ચાલી રહ્યો છે, એ તો સત્સંગ સિવાય ખબર પડે. અથવા સત્સંગમાં માર્ગદર્શન મળે ને એ રીતે આજ્ઞાકારિતામાં ચાલે તો એને લાઈને ચડી જાય, તો લાઈને ચડી જાય. નહીંતર તત્વજ્ઞાનની ગૂંચવણ કંઈ ઓછી નથી, તત્વજ્ઞાનની ગૂંચવણ પણ કાંઈ ઓછી નથી, અને બહુભાગ જીવો ગૂંચવણે ચડે છે. આવી બધી ગૂંચવણો થાય ત્યારે શું કરવું, અને એ ગૂંચવણની પીડા ઓછી નથી, એ ગૂંચવણની ગૂંચવણ પણ કાંઈ ઓછી નથી જીવને, ત્યારે શું કરવું. એ સત્સંગથી સમાધાન લેવું, અને તે પણ એક શરત છે, મુખ્ય એક શરત છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. આ શરત સિવાય કોઈ રીતે નિવેડવા નથી આવે કે મારે આત્મકલ્યાણ સિવાય મારું બીજું કોઈ લક્ષ્ય નહીં હોવું જોઈએ. આ પકડ આપી જોઈએ, મારે આત્મકલ્યાણ સિવાય મારો હેતુ નહીં, મારું લક્ષ્ય નહીં, મારું પ્રયોજન નહીં, કાંઈ નહીં. આ એક જ જો પકડ આવી જાય તો એ માસ્ટર કી છે. અને નહીંતર આમાં પણ ભૂલ ભૂલામણી બહુ મોટી છે. તત્વજ્ઞાનના વિષયમાં ભૂલ ભૂલામણી બહુ મોટી છે. આપણે રસ્તામાં ચર્ચા ચાલી, અનેક પ્રકારના ભાવ આવે છે, આનું શું કરવું, આ પણ આવે છે, આવવાના છે. નહીં ધારેલા, નહીં ચિંતવેલા અનેક પ્રકારના ફણગા ફૂટવાના ભાવોમાં ભૂતકાળની ખબર નથી, વિસ્મરણ થઈ ગયો છે, કેવા કેવા સંસ્કારો નાખ્યા છે, ક્યાંથી પસાર થયો છે, કેવી પ્રકૃતિઓ બાંધી છે, એ પ્રકૃતિઓનો ઉદયમાં કેવો ખેંચાય છે, કાંઈ પોતાને ગતાગમ છે નહીં, કોઈ વાતની ખબર નથી. ઘરે હું દરેકના સમાધાન ગોતવા જાય, કાંઈ મળે નહીં, કે આવો વિકલ્પ આવ્યોનું શું કરવું, આવો કસાય થયાનું શું કરવું, આવો વિચાર આવ્યોનું શું કરવું, અહીંયા આશક્તિ થયાનું શું કરવું, અહીંયા અણગમો થયોનું શું કરવું, કાંઈ ખબર નહીં. કોઈ સોલ્યુશન નહીં મળે, ગોતવા જશે તો પણ નહીં મળે, એના સમાધાન નહીં આવે. ત્યારે જ્ઞાનીઓએ એ રસ્તે પોતે સિદ્ધિ મેળવી હોવાથી વ્યવસ્થિત રીતે, યોજનાબદ્ધ રીતે એ વિષયનું પ્રતિપાદન કર્યું છે. એની એક મિની માસ્ટર કી પહેલેથી મુમુક્ષુના હાથમાં આપી દીધી. કાંઈ કા માસ્ટર કી રાખ, તારે બધા તાળા ખુલી જશે, અને નહીતર બધી જગ્યાએ ગૂંચવણમાં આવીશ તો ક્યાંય નિવેડો જ નહીં આવે, મૂંઝાઈને મરવાનો વારો આવશે. મૂંઝવણમાંથી નીકળે જ નહીં, આયુષ પૂરું થાય ત્યાં સુધી ન નીકળી શકે, સમાધાન જ ના આવે. શું કરે, નહીં ધારેલા પરિણામ થાય, કરે શું. એક જગ્યાએ આવી જાય સિવાય આત્મકલ્યાણ કાંઈ કરવું નથી. જે કાંઈ કરવું છે તે આત્મકલ્યાણ અર્થે જ કરવું છે. આવી જ્યાં સુધી એક દોર પકડાય નહીં, એ દોર હાથમાં ન હોય તો પરિણામનો પતંગ હાથમાં નહીં રહે. ગોથા ખાધા જ કરશે, ગોથા ખાધા જ કરશે. એટલે આની વ્યવસ્થા છે, આની લાઈન દોરી છે, અને એ લાઈન દોરીએ ચાલવું પડે. બીજું બીજી રીતે કરવા જાય તો થાય ને, ઉલટાનો ગૂંચવણમાં પડે. અહીંયા પણ આ તો ટોપ લેવલનો પ્રયોગ છે. મોક્ષોતાની બધી ભૂમિકા પાર કરીને, બીજું સંકેત પણ પાર કરીને, ત્રીજું સંકેત કેમ થાય એનો પ્રયોગ છે આ. તો એ લેવલની વાત છે. અને એ શું થાય છે કે પોતે એમ અનુભવ કરે છે કે અનેક પ્રકારના જ્ઞેયો સાથે મારું વિજ્ઞાન છે એ મિશ્રરૂપણું કરે છે, એટલે એ સામાન્ય છે, તિરોભૂત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે, સામાન્ય છે, માલુમ પડતું નથી, વેદનમાં આવતું નથી પ્રગટપણે. અપ્રગટપણે વેદન શું કામનું? ગૌણ થઈ ગયું. એ તો બધાને છે, આ બાળ ગોપાલ સૌને છે, એ શું કામ? એથી કઈ પરિભ્રમણ મટે નહીં ને દુઃખો મટે નહીં, પરિભ્રમણના દુઃખો એનાથી કાંઈ મટે નહીં. એટલે એ જ્ઞાન, તે અજ્ઞાની જ્ઞેયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે, પણ અન્ય જ્ઞેયાકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યનો આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી. આ પરિસ્થિતિ ચાલુ છે એનું વર્ણન કર્યું. એ પરિસ્થિતિને તું સમજી લે કે તારા ઉલટા પરિણમનનો પ્રયોગ કેમ ચાલી રહ્યો છે. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ આવતા એટલું એની મુખ્યતા આપી દે છે. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ આવતા તું એની મુખ્યતા આપી દે છો અને જ્ઞાનને ગૌણ કરી લેશો. આત્માનો સ્વભાવ ઉર્ધ્વ સ્વભાવ છે, સમતા રમતા ઉર્ધ્વતા, ઉર્ધ્વ સ્વભાવ છે, મુખ્ય રહેવાનો એનો સ્વભાવ છે. અને પેલા મુખ્યપણે જ્ઞાનમાં જ જ્ઞેય જણાય છે. જ્ઞાન પેલું કે જ્ઞેય પેલું? સમકાળે હોવા છતાં કયો જ્ઞાન જ્ઞેય સમકાળે છે? જ્ઞાન પેલું કે જ્ઞેય પેલું? કે જ્ઞાન પેલું. તો જ્ઞાન તો ઉર્ધ્વ છે જ, છતાં જ્ઞેયની આસક્તિને લઈને, જ્ઞેયની મુખ્યતાને લઈને જ્ઞેયને ઉર્ધ્વ કર્યું ને જ્ઞાનને પાછળ કર્યું. એટલે જ્ઞાન જ્ઞેય કાળે, જ્ઞાનના કાળે વિપર્યાસ ઉભો કર્યો. બધું ઉલટું ચાલી ગાડી, તમે આખી ટ્રેક બદલી, બીજા પાટે ગાડી ચડી ગઈ. જે જ્ઞાન ઉર્ધ્વ હતું એને બદલે તમે જ્ઞેયને ઉર્ધ્વ કર્યું, ઉલટું કર્યું. પગેથી ચાલવાને બદલે શીર્ષાસન કરીને ચાલવાની મહેનત કરી તો શું થાય? કેવી રીતે ચાલો તમે? સાવ ઊંધું. પણ ઊંધી ઘોડાગાડીમાં ડબ્બો આગળ ને ઘોડો પાછળ ને ગાડી હાંકી એક્સિડન્ટ ને ગાડી આગળ હોય ને આગળ રાખવો જોઈએ, ઘોડાને આગળ રાખવો જોઈએ, ગાડીને પાછળ રાખવો જોઈએ. હું અહીંથી જ કરી છે. જ્ઞાનમાં જ્ઞેય આવે છે, ક્ષણે ક્ષણે સમયે સમયે જ્ઞાનમાં જ્ઞેય આવે છે ને જ્ઞેયને મુખ્ય કરે છે. ઉલટું કરે છે, પહેલેથી જ ઉલટું કરે છે, એ સ્થિતિ કરી છે. હવે એમ કે છે કે પરમાર્થથી એટલે વાસ્તવિકતાથી જુઓ, વિચારો એટલે જુઓ. અહીંયા તો પ્રયોગ છે એટલે જોવાની વાત છે. તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અનુભવ તો જ્ઞાનનો જ થાય છે. તને તારા જ્ઞાન સિવાય કોઈ અનુભવ થતો નથી. જણાય છે બધું, પણ અનુભવ તને તારા જ્ઞાનનો જ થાય છે એમ કે છે. આમાં કોઈ ભૂલી શું કરે છે? બીજું જણાતું જ નથી એમ નથી. જો બીજું ન જણાતું હોય તો ભ્રાંતિ પણ ન થાય. બીજું ન જણાતું હોય તો ભ્રાંતિ પણ ન થાય અને ભેદ જ્ઞાનનો અવસર પણ ન હોય. અને તો આત્મજ્ઞાન કરવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. જણાય છે બધું, પણ વેદાતું નથી બધું. તને તારા જ્ઞાનનો જ અનુભવ થાય છે એ વાસ્તવિકતા છે. જ્ઞાન સિવાય અન્યનો અનુભવ કરવો અશક્ય છે એ વાત 92, 93, 94, 95 ગાથામાં સમયસારમાં આ શાસ્ત્રમાં કરી છે. અશક્ય શબ્દ વાપર્યો છે. જેમ શીત ઉષ્ણનો અનુભવ કરવો અશક્ય છે, કેમ કે જ્ઞાનનું ઠંડુ ન થાય નહીં, જ્ઞાનને કોઈ ઠંડાવું આપણું લાગુ પડે નહીં, જ્ઞાન ટાઢું થાય નહીં. એમ આત્મજ્ઞાનમાં રાગાદી ભળવું પણ, રાગથી જ્ઞાન કરવું એ પણ અશક્ય છે. એટલે રાગ કાળે પણ રાગમય જ્ઞાન થતું નથી. જેમ ઉષ્ણતા કાળે શરીરને તાવ આવે ત્યારે જ્ઞાન ઊંધું થતું નથી, અથવા કોઈ દાઝી જાય ત્યારે પણ આત્મા દાઝતો નથી. આત્મા દાઝે છે કે નહીં, આત્માનું જ્ઞાન દાઝે છે કે નહીં, એમ રાગ કાળે પણ રાગમય જ્ઞાન થતું નથી, રાગવાળું જ્ઞાન થતું નથી. એ વાત 92, 93, 94 ગાથામાં અશક્ય શબ્દ વાપરીને કર્યું છે, અશક્ય છે એમ લીધું છે. શ્રીકૃષ્ણની માફક અર્થાત જેમ શ્રીકૃષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ તારે પદ લઈ લીધા છે. રાગ દ્વેષ અને સંસારના સુખ દુઃખ એ રૂપે પરિણમવું આત્મા વડે અશક્ય છે, શું છતાં પણ અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો, એટલે એમ માનતો થકો ને એમ અધ્યાસિતો થકો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો પ્રગટ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો, આ હું રાગી છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મ ન કરતા પ્રતિભાસે છે, ફીલ કરે છે પોતાને રાગવાળો દ્વેષવાળો દુઃખી સુખી એમ ફીલ કરે છે, થઈ શકતો નથી. જ્ઞાનમાં એવી વસ્તુ અશક્ય છે. પરમાર્થથી જ્ઞાનને એમ જોવામાં આવે તો એમ જ છે. તો શું કહ્યું વળી, પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્ય ના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, કોને અલુબ્ધ જ્ઞાન, જેને દેહમાં કોઈ કલ્પના નથી તેને, દેહમાં એને કોઈ કલ્પના નથી. હું જ્ઞાન માત્ર છું આ મંત્ર પકડ્યો છે. કયો મંત્ર પકડ્યો છે? ઉપર લીધું, જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે છે એટલે માત્ર જ્ઞાનનો જે અનુભવ કર્યો સામાન્ય છે, માત્ર છે. અહીંયા તો જ્ઞેયની પહોંચી નથી, જ્ઞેયની પહોંચ તો જ્ઞાન વિશેષની મર્યાદામાં છે, જ્ઞાન સામાન્યમાં તો જ્ઞેયની પહોંચ નથી. ત્યાં તો માત્ર જ્ઞાન જ છે, તો માત્ર જ્ઞાન છે ત્યાં વેદન છે, તો એનો અનુભવ કર્યો. જો એનો અનુભવ અલુપ્ત જ્ઞાનીઓ કરે છે તો જેમ સૈંધવની ગાંગડી એટલે મીઠાની ગાંગડી અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવનો જ અનુભવ કરવામાં આવતા, સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારરસપણે સ્વાદમાં આવે છે, તેમ આત્મા પણ પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને, સંયોગનો વ્યવચ્છેદ કરવો એટલે શું, દુનિયામાંથી કંઈ બીજા પદાર્થો ચાલ્યા નથી જવાના, અગ્નિઓનો નાશ નથી થવાનો, અને નાશ તો કરી પણ શકતો નથી. વ્યવચ્છેદ કરવો એટલે એટલા ગૌણ કરવા કે દેખાતા છતાં દેખાય નહીં, ટ્રાફિકની જેમ સંભળાવા છતાં સંભળાય નહીં, કોઈ પણ પાંચે ઇન્દ્રિયના વિષયમાં પ્રતિબિંબ પડે છતાં ગૌણ એટલું થાય કે જાણવા છતાં ન જાણ્યા બરાબર થઈ જાય, જાણ્યા છતાં ન જાણ્યા બરાબર થઈ જાય, એનું નામ એનો વ્યવચ્છેદ કર્યો. ગૌણ કરી નાખ્યો, ગૌણ કરો એટલે રસ ન આવે, મુખ્યતામાં જ રસ આવે, ગૌણ કરો એટલે રસ ન આવે. અને એ ગૌણ ક્યારે થાય? ભિન્નપણું પોતે ત્યાં નથી, પોતાનું અસ્તિત્વ ત્યાં નથી, એ ભિન્નપણું જે ભિન્નપણું છે એને ભિન્નપણું જોવામાં આવે તો, ભિન્ન છે તો ભિન્ન જ, પણ ભિન્ન છે એને ભિન્ન જોવામાં આવે એનો રસ ન આવે. પારકામાં કોને રસ થઈ ગયો? પારકામાં કોઈને રસ છે? એક ફર્સ્ટ ક્લાસ 20 લાખ ની ગાડી નીકળી, તમને એમાં શું રસ છે? આગળ જતા ને એક્સિડન્ટ છે એમાં તમને શું છે? પણ તમારી ગાડીને ઉજળો થાય જોઈએ, ખાલી નીટડો પડે જોઈએ, પેક ગાડી પડી કા બંધાવી હોય એમાં ઉજળો થાય જોઈએ. આત્મામાં સીધો ઉજળો થશે, ગાડીમાં નહીં થાય, અંદરમાં ઉજળો થશે. હજી ગાડી આવે છે, હજી કલાક નથી થઈ, ત્યાં આ શરૂ થઈ ગયું પોતા થવાનું. રસ પોતાપણું છે, ત્યાં જ છે. ભિન્નપણું થયું, મારે કાંઈ લેવા દેવા નથી, એટલે એમાં કાંઈ રસ નથી. જે થવું એનું થાય છે, મને કાંઈ નથી. તો ભિન્ન છે એને ભિન્ન જુઓ. એટલું ગૌણ કરી નાખો કે ભિન્ન છે, મારે કાંઈ લેવા દેવા નથી, હું તો જ્ઞાનમય તત્વ છું, સદાય જ્ઞાન રૂપે રહું છું. આ સિવાય મારે કાંઈ લેવા દેવા છે, એને ખરેખર લેવા દેવા છે આપણને, કેમ કે અનંતા સંયોગો આવ્યા અને અનંતા ગયા, અનંતા દેહો આવ્યા અને અનંતા દેહો પણ ગયા, શરીરમાં સંયોગો પણ એટલા થયા અને બીજા સંયોગો વિયોગો પણ એટલા જ થયા. શું થયું આત્માને કયો ગયો? મને કાંઈ થયું નથી. જે સ્વરૂપથી જ અવ્યાબાધ છે એને બાધા શું થાય? કલ્પના કરે છે કે મને બાધા થઈ, તો કલ્પના કરે છે મને સારું થયું, એ બધો વ્યવચ્છેદ કરીને એને ગૌણ કરીને પોતાપણું એમાંથી કાઢી નાખીને મને થાય છે એ કાઢી નાખતો. જ્ઞેય જણાતા જ્ઞેયની કાંઈક અસર મને થાય છે એ તો કાઢી નાખે. કેવી રીતે કાઢીશ? એ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી, બીજી રીતે નીકળશે નહીં. નિરાકાર જ્ઞાનને ગૌણ કર અને જ્ઞાનાકાર જ્ઞાનને મુખ્ય કર, એમાં અહંપણું કર, અને જ્ઞેયો જણાવવા છતાં એની અસર નહીં થાય, અને નહીંતર અસર આવ્યા વિના રહેશે નહીં. તમે સમજવામાં તો વાત ઠીક લાગે છે, પણ પ્રયોગ કેવી રીતે કરવો આ વાત સમજવા જેવી છે. જે કંઈ શીખવા જેવી, એડોપ્ટ કરવા જેવી વાત છે એ આ છે, એનો પ્રયોગ કેવી રીતે કરવો. તો ઉલટા પ્રયોગમાં શું છે? કોઈ માણસને તમે એમ કહ્યું ભાઈ આપણે ત્યાં જે બધા જમવાના છે, આપણે 50 જણા આજે અહીં જમશું, શાકની અંદર મીઠું બરાબર છે કે નહીં, એમાં સિલે કરશું ભાઈ તમે કોણ ચાખશે એમાંથી? ભાઈ હું ચાખી લઉં છું. ચાખી લેવાનો અર્થ શું છે? કે એને ચાખવાનો પ્રયોગમાં મીઠું પકડતા આવડે છે, એટલું ખારાશપણું એને પકડતા આવડે છે. એ શાકની અંદર તીખાશ પણ નાખી છે, મરચું નાખ્યું છે, ખટાશ નાખી છે, ગોળ નાખ્યું છે, ઘણું નાખ્યું છે, કેટલાય મસાલા નાખીએ છીએ. પાંદડા લાંબા લાંબા શેના આવે છે? બાદિયાના હેના પાંદડા આવે છે, મોટા મોટા પાંદડા આવે છે, તમાલપત્ર, અનેક જાતના સ્વાદ નાખે, છતાંય મીઠું બરાબર છે કે નહીં પકડી શકે છે? કેવી રીતે પકડે છે? પ્રયોગ જુઓ તમારા પરિણામ. એ બધા સ્વાદને તમે ગૌણ કરી નાખો છો, અને ખારાપણું તમારે મીઠું રાઈ નાખ્યું છે કે નથી નાખ્યું, એ સીધું તમે ખારાપણાનું અવલંબન લે છે તમારું જ્ઞાન. કેવી રીતે લે છે? કે એક ઉદ્દેશને ધારણ કરે છે કે અત્યારે એટલું મીઠું જ તપાસવું છે, બીજું કાંઈ નહીં. એ સિવાય જ્ઞાનનું સામર્થ્ય તમે જુઓ કે એકલું મીઠું તપાસ્યા પછી એ કોર્ડિનેશન કરે છે, એ જ વખતે કે બીજા સ્વાદો સાથે એનું કોર્ડિનેશન બરાબર બેસે છે કે નથી બેસતું. મરચું તમે નાખ્યું છે, તમે બીજું નાખ્યું છે, એની સાથે એનો મેળ ખાય છે કે નથી ખાતો એ પણ તમે તપાસી લ્યો છો. એટલે શાકનો શાક તરીકેનો સ્વાદ બરાબર બેસે છે કે નહીં, કેમ કે તમારી પ્રેક્ટિસ છે, શાક ખાવાની તમારી પ્રેક્ટિસ છે. એટલે તમે ત્યાં બે વાત જુઓ છો, એક વખત મીઠું તપાસો છો, બીજી વખત શાકને શાક તરીકે તપાસો છો કે શાક બરાબર થયું છે કે નહીં, બધા બધા સ્વાદોના મેળવાળો સ્વાદ થયું છે કે નહીં, પછી તમે મરચું તપાસો છો તીખું બરાબર છે કે નહીં, ઓછું બધું છે કે નહીં. મીઠાનો દ્રષ્ટાંત તો એટલા માટે લીધો છે કે મીઠું ઓગળી જાય છે, મરચું ઓગળતું નથી, એના તો લાલકણ દેખાય છે. મીઠું તો ડિઝોલ્વ થાય છે એની અંદર, તો કેટલું નાખ્યું શું ખબર પડે? થોડું મરચું તો વધારે નાખ્યું હોય તો લાલ 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 શાક દેખાતું હોય, હલર હલર વધારે નાખ્યું હોય તો પીળાપણું વધારે દેખાતું હોય. મીઠું તો ઓગળી જાય છે. અને સૌથી વધારે તપાસવું જરૂરી મીઠાનું છે. બીજું ઓછું વધતું હાલે, ખારામાં ઓછા વધતું, ખારું દૂધવા જેવું થઈ ગયું હોય તો નકામું, ને ફીકું પડે તો નકામું. તો મીઠું તપાસ્યા પછી એનું કોર્ડિનેશન પણ તમે તપાસો છો, એ ભલે ઓગળી ગયું હોય તો એટલે એટલું તમારું જ્ઞાન ઊંડું પરદ્રવ્યના વિષયમાં ઊંડું જઈને પ્રયોગાત્મક રીતે કામ કરી શકે છે. તો સ્વદ્રવ્યના ઊંડાણમાં જઈને પ્રયોગાત્મક રીતે કેવું સુંદર કામ કરે કે સિદ્ધ પદને લાદે છે ને, સિદ્ધ પદને પકડે. પ્રેક્ટિસ જોઈએ અને એ દશાને પ્રેક્ટિસ આવી જાય ત્યાં સુધી કેળવવી જોઈએ તો કામ થાય. વિસ્તારથી લેશો એ વિશે પ્રયોગ ન છે એટલે સુધી રાખીએ ટાઈમ થઈ ગયો. ભાવ ભાષણ વગર નહીં આવે ને, ભાવ ભાષણ વગર યથાર્થ મહિમા નહીં આવે. ભાવ ભાષણ સુધી પહોંચવું જોઈએ, પદાર્થ નિર્ણય સુધી. એ પહેલાં વિકલ્પમાં આવે, ઓગે ઓગે આવે, ટકી ન શકે. પીડા થાય ત્યારે ટકી ન શકે. એ બધા વિકલ્પો ક્યાંય ચાલ્યા જાય ને પીડામાં ઘૂસી જાય.